તારીખ 29/9/1998 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 255 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 726
પત્રાંક 255 સુભાષભાઈએ કૃપાળુદેવની અધ્યાત્મ દશા કેવી વર્તી રહી છે એ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સંક્ષેપમાં એનો ઉત્તર આપે છે કે એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ, તેના વિના અમને કાંઈ ગમતું નથી. અમને કોઈ પદાર્થ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી, કાંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી. જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી. કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી. કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી. અલ્પવિરામ છે બધે. અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી. અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ. વ્રત નિયમનો કોઈ નિયમ રાખ્યો નથી. જાત ભાતનો કોઈ પ્રસંગ નથી. અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી. અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળવાથી ખેદ રહે છે. સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઈચ્છા નથી. શબ્દાદિક વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી અથવા ઈશ્વર ઈચ્છાથી તેની ઈચ્છા રહી નથી. પોતાની ઈચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેમ હરિએ ઈચ્છેલો ક્રમ દોરે તેમ દોરાઈએ છીએ. હૃદય પ્રાય શૂન્ય જેવું થઈ ગયું છે. પાંચ ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવર્તવા રૂપ જ રહે છે. એક વાક્ય કેટલું લંબાવ્યું છે. નય પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભળતા નથી. કાંઈ વાંચતા ચિત્ત સ્થિર રહેતું નથી. ખાવાની પીવાની બેસવાની સુવાની ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે. મન પોતાને સ્વાધીન છે કે કેમ તેનું યથાયોગ્ય ભાન રહ્યું નથી. ત્યાં પૂર્ણ વિરામ આવ્યું. આટલી નીટી લીધી છે. કેટલી નીટીમાં વાક્ય પૂરું કર્યું? 2, 2, 4, 2, 6, 2, 8, 10, 12, 13, 14 લીટીએ પૂરું કર્યું. કેટલા પડખાથી દશા બતાવીશ, સંક્ષેપમાં બતાવી એમ કે છે કે એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ, એના વિના અમને કાંઈ ગમતું નથી. પુરાણ પુરુષ એટલે પોતાનો આત્મા. પુરાણની અંદર જેને ગાયો છે માટે તે પુરાણ પુરુષ છે, અને અનાદિનો હોવાને લીધે પણ એ પુરાણો હોવાથી પુરાણ પુરુષ છે. કેમ કે પુરાણ છે એ પુરાણા મહાત્માઓના લખાયા, પુરાણા મહાત્માઓના ઇતિહાસ લખાયા, જીવન વૃતાંત લખાયા, એને પુરાણ કહે છે. ભૂતકાળના પુરાણા. આત્મા પણ અનાદિનો હોવાથી પુરાણો છે, અને શાસ્ત્રોમાં એની મુખ્યપણે કથા હોવાથી તે પુરાણનો પુરુષ છે. પુરુષ એટલે મેઇન એક્ટર, મુખ્ય નાયક. બાકી પાત્રો ઘણા હોય નાટકમાં, પણ એક મુખ્ય હીરો હોય. એમ આખા શાસ્ત્રનો મુખ્ય હીરો નાયક કોણ છે? આત્મા. તીર્થંકર સર્વજ્ઞ વિતરાગ પરમાત્માએ દિવ્ય ધ્વનિમાં આ આત્માની જ મુખ્યતા ગાય છે, અથવા આત્માની મહિમાના જ ગાણા ગાયા છે, અને એ તું પોતે છો. એટલે અહીંયા એમ કહે છે કે અમને તો અમારો આત્મા, અને એ આત્મા પ્રત્યેનો અમારો જે પ્રેમ, આત્મપ્રેમ, આ શુદ્ધ પ્રેમ છે, અને આ આત્માનો સ્વભાવ પણ છે. એ વિના અમને કાંઈ ગમતું નથી. હે, અમારો આત્મા ગમે છે, અને અમારા આત્મા પ્રત્યેનો અમારો પ્રેમ છે, એ અમારી સંપત્તિ છે, બસ એ અમને ગમે છે. માણસને પોતાની સંપત્તિ વાલી લાગે કે નહીં? બહુ માણસ મલાવા કરે ત્યારે શું કે, અમારો પરિવાર છે એ અમારી સંપત્તિ છે, જો અમારા કુટુંબ કબીલા એ અમારી સંપત્તિ છે, અમારા છોકરાઓ છે એ અમારી સંપત્તિ છે. એમ પૈસા ન હોય તો એને પણ સંપત્તિ ગણાય છે. સંપત્તિ એટલે વાલી ચીજ, સંપત્તિ એટલે વાલી ચીજ. આમ તો શું છે, સારી રીતે પ્રાપ્ત થયું તે સંપત્તિ, સારી રીતે પ્રાપ્ત થયું તે સંપત્તિ, અને એમાં વિઘ્ન આવે તે આપત્તિ. એમાં વિઘ્ન આવી પડે તે આપત્તિ. હા, આવરૂને લોકો સંપત્તિ ગણે છે. અહીંયા કે છે કે તરી જાય, બોલો, સંસારમાં ડૂબી જાય ને આ સંસારમાંથી તરી જાય, ચોખ્ખી વાત એ છે. અને સંસારના પદાર્થો કે સંસારિક વ્યક્તિઓ પ્રત્યેનો પ્રેમ એ પ્રેમ નથી પણ રાગ છે. એ રાગ ખસે ત્યારે દ્વેષ આવીને ઉભો રહે છે, કેમ કે રાગ દ્વેષ એક સિક્કાની બે બાજુ છે. જેને જેનો જે પ્રકારનો રાગ છે તેને તેનાથી પ્રતિકૂળમાં દ્વેષ આવ્યા વિના કરીએ નહીં. જ્યારે આમાં એવું નથી, આત્માના પ્રેમમાં એવું નથી, એમાં વન વે ટ્રાફિક છે. એમાં આત્મસમર્પણ છે. કેવી રીતે આત્મસમર્પણ છે કે આત્માનો પ્રેમ છે ને એ ગુણનો પ્રેમ છે, કેમ કે આત્મા ગુણ નિધાન છે. કેવો છે આત્મા? ગુણ નિધાન છે. એ ગુણ નિધાનનો જે પ્રેમ છે એમાં પ્રકૃતિનું સમર્પણ છે. શેનું સમર્પણ છે? પ્રકૃતિનું સમર્પણ છે, કેમ કે એ અવગુણ છે. આજે ઓલો યજ્ઞનો જે પ્રકાર ચાલ્યો છે ને બહારમાં, એ શું છે ખબર છે? યજ્ઞની અંદર હોમે એટલે સ્વાહા થઈ જાય, સ્વાહા એટલે ખતમ થઈ જવું. એમ પ્રકૃતિ સ્વાહા થઈ જાય, આત્માના પ્રેમ યજ્ઞમાં પ્રકૃતિ સ્વાહા થઈ જાય, એવી ચીજ છે. બાકી પ્રકૃતિને પ્રાણ હારે જ જાય, મળે તો એ પ્રકૃતિને લઈને જાય બીજે. અહીંયા ક્રોધવાળી પ્રકૃતિ હોય, એ કીડી થાય તો લાલ કીડી થાય, અને કા ક્રોધી પ્રાણી ગમે એ થાય, જેને ક્રોધ વારંવાર બહુ આવે, સર્પ થાય, વાઘ થાય, ચિત્તો થાય, સિંહ થાય, ક્રોધ આવે એને વારંવાર, ક્રોધનો ઉદય આવે ને ક્રોધ થઈ જાય, ને પછી ગમે ત્યારે ગમે એમ કરી નાખે, કોઈને મારી નાખે, કોઈને ખાઈ જાય, કોઈને બટકા ભરી જાય, સાપ છે કોઈને કરડે છે ને, તો એને કઈ ખબર નથી કે અમારો કોઈ દુશ્મન છે એટલે અમને કરડું, તેમ છંછેડે એને જ કરડે એવું કઈ નથી. એની અંદર કુરૂપ પ્રકૃતિનો ઉદય આવે, પછી જે મળ્યો એ બટકું ભરી લે. એને તો એ બટકું ભર્યું એટલે એનો ક્રોધ ઉતરી ગયો. એક મનનો આમળો છે, આમળો ઉતરી જાય. ઘણા ઝઘડાળુ માણસો હતા, કોઈ એક બેની યારે ઝઘડો કરે હવારમાં, પછી વાંધો નહીં આખો દિવસ, નીતરી ગોઈતા કરે કોઈને, પણ હામાં મળે ઝઘડે ત્યારે જ એને શાંતિ થાય, આમળો ઉતરી જાય. એવું છે, સાપ થાય, સાપ થાય કોઈને કોઈને કરડે ત્યારે એનો ક્રોધ ઉતરી જાય, ઓલો મરી જાય, એનો આમળો ઉતરી જાય, ક્રોધ શાંત થાય, ઓલો મરી જાય. એટલે ઉદય એનો પૂરો થાય ક્રોધનો. એ વખતે નવો ક્રોધ કરવો, પાછો ક્રોધ પ્રકૃતિ એને બંધાય, પાછો એનો ફરી ક્રોધ થવાનો. આ દશા છે સંસાર ના. પ્રકૃતિ ચારિત્રમો છે, પ્રકૃતિ છે ચારિત્રમો છે, અને એની અંદર જેટલો રસ વધે એટલો દર્શનનો સાથે દર્શનનો તીવ્ર થવાનો પ્રકાર આવે, રસ વધે એટલે. એટલે ચારિત્રમોની પ્રકૃતિના ઉદયમાં રસ વધી જાય ત્યારે પાછું દર્શનનો પણ સાથે સાથે તીવ્ર થાય, એમ એનો છેડો રસ સાથે સંબંધ ધરાવે છે. અહીં તો શું કહેવું છે કે પ્રકૃતિ છે, પ્રકૃતિ દોષ મટવો સહેલો નથી અથવા જલ્દી મટતો નથી. કેમ કે જ્યારે જ્યારે જે પ્રકૃતિનો ઉદય આવે એમાં જોડાય, પાછું એવું કર્મ બંધાય, પાછું એમાં જોડાય એવું કર્મ બંધાય રસને લઈને. આત્મા પ્રત્યેના પ્રેમમાં એને બાળવી પડતી નથી, પ્રકૃતિ બળવા બળી જાય છે. એ એક મોટો ફાયદો છે આની અંદર. એટલે પ્રકૃતિનું સમર્પણ થઈ જાય છે, ખલાસ થઈ જાય છે, ગળી જાય, ઓગળી જાય. શું કહે છે કે એક પુરાણ પુરુષ અને એ પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ, એ વિના અમને કાંઈ ગમતું નથી. અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી, થોડી એ રુચિ નથી કે કોઈ પદાર્થમાં આ પદાર્થ અમને રૂચે છે. શું એવો કોઈ પદાર્થ નથી અમને. કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. આ મળે તો ઠીક, આમ મળે તો ઠીક, એ કોઈ પદાર્થની પ્રાપ્તિની ઈચ્છા નથી થતી. વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી. લક્ષ્ય ઓછું થઈ ગયું છે, સાવધાની ઘટી ગઈ છે, એટલે ઉપર છેલ્લા ઉપયોગથી ચાલે છે ચાલે છે, પણ અમને ભાન નથી એટલે અમારી સાવધાની નથી. એની અંદર વ્યવહારમાં સાવધાની ઉડી ગઈ છે. જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી, એટલે જગતનો તો વિકલ્પ આવતો નથી, વરણે આવતો નથી. દુનિયામાં અત્યારે શું ચાલે છે કાંઈ નહીં, જેને ભૂલી ગયા છે જગતને. કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી, એટલે કોઈ પ્રશંસકો પણ છે, કોઈ નિંદા કરનારા પણ છે, અમને બે વચ્ચે કાંઈ ભેદ નથી. જે જે હોય તે સૌ સૌના પરિણામ પોતપોતાની યોગ્યતાને કારણે થતા હોય છે, એમાં મારે કાંઈ લેવા દેવા છે નહીં, કે મારે કાંઈ લેવા દેવા હોતી નથી. કોણ શત્રુ છે ને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી. નહીંતર શું છે, આ એક માનવ સ્વભાવ છે, માનસિક વૃત્તિ છે મનુષ્યની, કે આપણા શત્રુ કોણ છે અને આપણી ફેવરમાં કોણ છે, આપણી અનફેવરમાં કોણ છે, એનું ધ્યાન છૂટે નહીં, એનું ધ્યાન છૂટે જ નહીં. કૃપાળુદેવ કહે છે કે અમને ખબર રહેતી જ નથી, ખબર રાખવા માંગીએ તો રખાતી નથી એમ કે છે. અમારી હાલત એવી છે કે એની કદાચ ખબર રાખવા માંગીએ ને તો રખાતી નથી. એટલું દુર્લક્ષ, એટલી ઉપેક્ષા વર્તી રહી છે બંને પ્રકાર માટે. એમ નથી કે કોઈ પ્રશંસા કરે છે માટે સારું લાગે છે, એમ નથી. અને પ્રશંસક સારો લાગે તો નિંદા કરનારો ખરાબ લાગ્યા વિના રહે નહીં. અને નિંદા કરનારા પ્રત્યે અણગમો આવે તો પ્રશંસા કરનારા પ્રત્યે ગમવા પણ ઉઠ્યા વિના રહે નહીં. આ નિયમ બધવા છો એક સરખા છે, સંભાવમાં બંને એક સરખા છે. કેમ કે હું તો બંનેથી સાવ ભિન્ન છું. કોઈ મારી પ્રશંસા કરે ત્યારે મારા આત્માને જરાય લાભ થતો નથી, એવો પ્રત્યક્ષ અનુભવ વર્તે. અને કોઈ નિંદા કરે ત્યારે મારા આત્માને કોઈ નુકસાન થતું નથી, એવો પણ પ્રત્યક્ષ અનુભવ વર્તે. બંને પ્રકારના સંયોગ મારાથી સર્વથા ભિન્ન છે, તેથી મને એમાં કઈ રસ નથી. ભિન્નતાની અપેક્ષા એ બંને સરખા જ છે, એક ભિન્ન છે ને એક અભિન્ન છે એવું નથી, અને એવું બની શકતું પણ નથી. એકની અભિન્નતામાં બીજાની અભિન્નતા ગર્ભિત છે હંમેશા. એટલે જ્ઞાન દશામાં સર્વથા ભિન્ન છે. હા, એનું કદી આપણે જોયું નથી. એ વિતરાગ પરમાત્મા આ મારો ભક્ત છે અને મારો ભક્તિ કરે છે માટે મારો ભક્ત છે, એવું કદી આપણે જોયું નથી. અને આ ભક્તિ કરતો નથી માટે મારો ભક્ત નથી, એવું પણ આપણે કદી જોયું નથી. એમ એમ આવી જાય છે, એવી વાત છે. એનું નામ વિતરાગતા છે અને એનું નામ સંભાવ છે, અને એ આત્માનો ગુણ સ્વભાવ છે, એમ છે. ખરેખર અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. આત્મામાં રમણતા, આત્મભાવમયતા, શું કે છે એને, આત્મભાવમયતા, આત્મભાવમાં તન્મયપણો. એવું રહે છે કે અમારા આત્માની બાજુમાં જોડે દેહ છે, એને સંભાળવો પડે, અને ત્યારે માંડ જાણીએ છીએ કે છે તો ખરો. કેવી આત્મમયતા હશે દેહથી ભિન્નતા તો પ્રગટ અનુભવ ગોચર હોય જ છે, પણ દેહથી ભિન્ન છું એમાં એટલું દેહનું લક્ષ છે ને, આ તો પછી લક્ષ જ છૂટી જાય છે. ભિન્ન છું એ લક્ષ છૂટી જાય છે. પોતામાં પોતાની તન્મયતા એવી છે, તદરૂપતા એવી છે. શરીર છે એ માન સંભાળીએ ત્યારે જાણીએ છીએ, સંભાળવું પડે છે શરીરને. મિથ્યાત્વ દશામાં શરીર સાથેની આત્મબુદ્ધિ જે છે એની પરિણતિ થઈ જાય છે, અને એ પરિણતિ સતત નિરંતર ચાલુ રહેતી હોય છે. એ જ્યારે શરીરમાં અસાતા આદિ આવે ત્યારે ખબર પડે છે કે અરે શરીરની વેદના તે મારી વેદના, એમ મને અનુભવ થાય છે. પણ શરીરને પોતાપણે સતત પરિણતિમાં અનુભવી જ રહ્યો હોય છે,
પરંતુ પકડે એને જ
ખ્યાલ આવે અને એમાં અનંતી આકુલતા છે. પરમા પોતાપણાનું એકત્વપણું એમાં અનંતી આકુલતા છે. કેમ કે એવા વિભાવ પરિણામમાં અખંડ ને ત્રિકાળ ત્રિકાળી એવો જે વિશાળ આત્મા તે ખંડિત થઈને એક પરિણામની અંદર એક અનિત્ય પરિણામમાં એક અનિત્ય વિભાવ પરિણામમાં એક અનિત્ય વિભાવ મલિન પરિણામમાં પકડાય છે, આખે આખો પકડાય છે, એમાં અનંત આકૃતા છે. આત્મશાંતિ નિરાકુળ આત્મસુખની સાથે એની મીંઢવણી કરે ત્યારે એ અશાંતિ અને આકુલતા પકડાય એવું છે.
ભઠ્ઠી છે
આકુલતાની, ભઠ્ઠી અંદર ચાલે છે, પણ ટેવાઈ ગયો. તેનું સહન કરવાનું સામર્થ્ય પણ ઘણું છે, અનંતું છે. અનંતી આકુલતાને સહન કરે તો જાણે એને કાંઈ નથી, કાંઈ નથી, જાણે ખડખડ હશે. પરનું એકત્વ થાય ને રાજી થાય રાચે મારો દીકરો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો, લ્યો કેવો રાજી થાય. યુનિવર્સિટીની બોર્ડની પરીક્ષા હોય, આખા રાજ્યમાં પહેલો નંબર આવે અને છાપાવાળા ફોટો લઈ જઈને છાપે, ફોટો માગવા આવે સામેથી, છપાવવાનું જ આવવું પડે ને, જોઈને કેવું થાય એને. હા, જો આ આપણો, જો આ આપણો દીકરો. હા, આજે ઘરે ઘરે છાપામાં બધા એનો ફોટો જોશે. હે, એટલો રસ ચડે,
એટલો રસ ચડે
કે કેટલું ઝેર પીધું ને ખબર જ ન પડે, પરિણતિ થઈ જાય એની, મારાપણાની પરિણતિ થઈ જાય, જામ થઈ જાય, પરિણતિ જામી જાય, ઉખાડવી મુશ્કેલ પડે, પછી પરસેવો ઉતરી જાય. વાત તો કઈ કેટલું નુકસાન થાય એની ખબર ન પડે એવી વાત છે. જ્ઞાન દશામાં એવી અધ્યાત્મની મસ્તીમાં છે પોતે, દેહને પણ સંભાળીએ ત્યારે માન જાણીએ છીએ કે છે, નહીતર દેહાતી દશામાં રમણતા કરે છે, એવી પરિણતિ કામ કરે છે.
ઉપયોગ એટલો બધો ન હોય
પણ પરિણતિ એવી કામ કરે છે, બળવાન પરિણતિ. કેવી બળવાન પરિણતિ છે, જેટલું મારા પણ તીવ્ર છે એટલો દર્શન નો તીવ્ર છે, જેટલો દર્શન નો તીવ્ર છે એટલો પોતે પોતાના સ્વરૂપથી દૂર જઈ રહ્યો છે, બહુ દૂર જઈ રહ્યો છે. સંસારમાં તો કોઈ પ્રકૃતિ છોડી શકતા જ નથી, ગમે એ પ્રયોગ કરીને ઉદય આવે એટલે એની અંદર વિકાર થઈને જોડાઈ
જાય,
રુધિર હોય એ ક્રોધાવેશમાં
આવી જાય, શું
કંટ્રોલ ન કરી શકે પોતે, અને સંસારમાં એનો કોઈ ઈલાજ જડતો નથી એટલે માણસ હાથી ઠાપ પડી ગયા છે કે ભાઈ તો પ્રાણ ને પ્રકૃતિ હારે જેટલે મરશે ત્યારે પ્રકૃતિ નહીં દેખાય, મળદાને પ્રકૃતિ હોય નહીં મરશે ત્યારે પ્રકૃતિ હારે ગઈ, પ્રાણ છૂટી ગયા તો પ્રકૃતિ એની હારે ગઈ, એવી રીતે હારી ગયા છે લોકો, જગત હારી ગયું છે એની સામે જ્ઞાની જીત્યા છે, પ્રકૃતિ ઉપર પણ વિજય મેળવી શકે છે. એટલી જાગૃતિ હોય છે કે પ્રકૃતિ ઉપર પણ વિજય મેળવી શકે છે. એનો એક જ એનો ઈલાજ છે જ્ઞાન પ્રાપ્તિ. પ્રકૃતિનો દુશ્મન કોણ કે જ્ઞાન, અને જ્ઞાન ને મારી નાખે કોણ, આવરે કોણ કે પ્રકૃતિ. બે એકબીજાના વધ્ય ઘાતક સંબંધ વાળા છે, એકબીજાના વધ કરીને ઘાત કરે આવી પરિસ્થિતિ છે. જ્ઞાન છે એ સમર્થ છે પ્રકૃતિને મારવા માટે, જ્ઞાન સમર્થ છે. રાજા કીધો છે શાસ્ત્રમાં, અને ત્રણેય લોક ઉપર એનું એક ચક્રી રાજ ચાલે છે, બધા પ્રાણીઓને વશ રાખે છે. એના ઉપર જેને જીત મેળવી એનો પુરુષાર્થ નું પરાક્રમ ચોક્કસ વંદનીય છે, ચોક્કસ વંદનીય છે. શું કહે છે, અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી, એટલે અમે શું કરવા માંગીએ છીએ અને શું કરી રહ્યા છીએ અમારા આત્મામાં એ અમારી સાધના કોઈ સમજી શકે એવું નથી. કેમ કે બહારનો દેખાવ ઘણો વિચિત્ર છે, 24 વર્ષની યુવાન ઉંમર છે, એટલે 24 વર્ષની યુવાન ઉંમર છે, મુંબઈની બજારમાં મોટી વેડીના સંચાલક છે, અને પ્રવૃત્તિમાં બેઠેલા લોકો જોઈએ છે, અંદર મહાવાદ જુદી છે, આત્મા ક્યાંક બીજું જ કામ કરે છે. એટલે અમારાથી શું કરાય છે, અમારે શું કરવાનું છે, અમે શું કરી રહ્યા છીએ એ કોઈથી કળાય એવું નથી, એટલે કોઈ એને પરખી શકે એવું નથી, સમજી શકે એવું નથી. અમે બધા પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ, ગમે તેમ વર્તીએ છીએ, એટલે કોઈ બાહ્ય પ્રવૃત્તિમાં સાવધાની નથી અમારે. ત્યારે જે પ્રકારનો શુભાશુભ કર્મનો ઉદય આવ્યો ત્યારે તેનાથી ભિન્ન રહેવાના પુરુષાર્થમાં અમારું પરિણમન કામ કરે છે. એટલે એ ઉદય સાથે અમારે આમ કરવું તેમ કરવું, આમ કરવું તેમ કરવું એવું કઈ નથી. એક જ લાકડી છે, બિન છે, આવા દે તે આવે, આવા દે આપણે ભીન લઈ જાઓ, જે આવે એ શુભાશુભ આવવા દો. શુભાશુભ ઉદય આવે એટલે અનુકૂળતા, પ્રતિકૂળતા શુભાશુભ પરિણામ થાય, બંને છે ઉદાર, એમાંય રસ નહીં. શુભાશુભ ઉદય આવે, શુભાશુભ પરિણામ થાય, ઉદાસ એટલે નિરસ. ઉદય તો પ્રસંગ છે બહાર નો, અને પરિણામ છે એની સાથે પ્રવૃત્તિમાં જોડાણ છે. એમાં બે પ્રકાર પડે છે, એક સરસતા અને એક નિરસતા. ઉદાસ છે, ઉપેક્ષા રહી છે. શું છે, અમે બધા પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ, એટલે કે વ્રત નિયમનો કોઈ નિયમ રાખ્યો નથી. રોજ મંદિર તો જવું છે, મંદિર ગયા વગર કઈ ખાવું નહીં, અમુક નિયમ કરી લે ને માણસ, વ્રત અને નિયમ નો અમુક નિયમ કરી લે, અમે કઈ રાખ્યું નથી, એમાં અમારી સાવધાની નથી. કામ અમે અમારું બરાબર ચાલે છે, અંદરમાં પુરુષાર્થમાં સ્વરૂપમાં તન્મયતા બરાબર ચાલે છે, પછી બાહ્ય પરિણામ ની અંદર અમારે કોઈ નિયમ નથી. રોજ અડધી કલાક કલાક શાસ્ત્ર તો વાંચવા જ જોઈએ, વાંચવું જ જોઈએ, સત્શાસ્ત્ર તો વાંચવું જ જોઈએ, એવો નિયમ નથી. એવું બંધન નથી એમને, એવું બંધન નથી એમ કે છે, કામે લાગેલા છે બરાબર, અંદર બાહ્ય પ્રવૃત્તિમાં કોઈ બંધન નથી. અને વ્યાપાર આદિ પ્રવૃત્તિ હતી એટલે કોઈ પ્રવચન આપવાનું બંધન નહીં, બંધન નહીં ને, કઈ નહીં, ટાઈમ થઈ ગયો છે, બંધન નહીં. અંદર ના કામે બરાબર લાગેલા, ચાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેઠા સૂતા કોઈ પણ ઉદયમાં પુરુષાર્થમાં લાગેલા, પછી એક કામ એટલું બરાબર કરે છે, બીજા કામમાં સાવધાની રાખવાની જરૂર રહેતી નથી. અને એવું બંધન એમને માટે જરૂરી પણ નથી, કેમ શાસ્ત્ર વાંચતા નથી, કેમ મંદિર ગયા નથી, એમના માટે જરૂરી નથી. સમયસારના કળશ ટીકામાં આપણે 13 નંબરના કળશમાં એ વિશે લીધો છે, શાસ્ત્ર ભણવાની અટક નથી, જ્ઞાનીને શાસ્ત્ર ભણવાની અટક નથી, અટક એટલે બંધન નથી એને, કે કેમ શાસ્ત્ર વાંચતા નથી, રોજ શાસ્ત્ર તો વાંચવું જ જોઈએ ને, તો કે નહીં જરૂરી નથી. હા, તો તીર્થંકર થવાના છે, શ્રેણીક મહારાજા માટે તો વાત કરી છે, વ્રત નહીં, પચકાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈ નો, મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણીક, ઠાણાંગ જોઈ લ્યો, હું કરવા થશે, પણ વ્રત નહીં, પચકાણ નહીં, તીર્થંકર થવાનું કારણ શું, તો કે સ્વાનુભૂતિ સંપન્ન છે, સ્વાનુભવ થયો છે, એને વ્રત નિયમ બધા કરી લીધા. જ્યાં સ્વાનુભવ થયો ત્યાં પરમા મારાપણો મીઠો, આત્મામાં આત્માપણો થયું અને પરમા મારાપણો મીઠું, બસ એને વ્રત નિયમ યાત્રા દયાદાન બધું કરી ચૂક્યા. બહુ મોટી વાત છે, સહજ છે, સહજ છે, કરવું નથી પડતું. પંચમ ગુણ સ્થાને એક દેશ ચારિત્ર આવે છે, બરાબર છે, બહુ સરસ શાસ્ત્ર, અધ્યાત્મ શાસ્ત્રમાં એનું બહુ સારી વાત આવે છે, કે એમ કેમ આવ્યું, એને ક્યાંય રસ્તો પડતો નતો તથા ગુણ સ્થાને, એટલે કોઈ વસ્તુ છોડે તો એમાં એને દમન તો થવાનો પ્રશ્ન રહ્યો નહીં, કેમ કે સહેજે રુચિ તો હતી નહીં, બરાબર. હવે શું થયું કે સ્વરૂપ સ્થિરતા વધી, સ્વરૂપ સ્થિરતા વધી એટલે વિતરાગતા વધી, વિતરાગતાનો સદભાવ થયો એટલે રાગનો અભાવ થયો, જેટલી વિતરાગતાનો સદભાવ થયો એટલો સામે રાગનો અભાવ થયો, એટલે વિકલ્પ ઉત્પન્ન નથી થતા. એનું નામ વ્રત છે. પરિણતિ આત્માને મીટલાઈ વળી, વ્રત જ મીટલાવો. વ્રતનો એક અર્થ શું થાય છે? મીટલાવો, પોતાના આત્મ સ્વરૂપને પરિણતિ એટલી હદે મીટલાઈ ગઈ કે એને અમુક પ્રકારના વિકલ્પોનો અભાવ થયો, એનું નામ વ્રત. વિકલ્પોનો અભાવ થવાથી વિકલ્પોનો સાર થતી પ્રવૃત્તિનો પણ અભાવ થયો, એટલે લોકોએ જાણ્યું કે આને આટલો ત્યાગ થયો, ત્યાગ કર્યો. એમ લોકો તો કરતા બુદ્ધિમાં છે, એટલે આને ત્યાગ કર્યો એમ કે, પણ ત્યાગ કર્યો નથી, થઈ ગયેલો છે એમ. પાંચમો ગુણ સ્થાન છે એમ, છઠ્ઠું સાતમો ગુણ સ્થાન છે, વિકલ્પ ઉત્પન્ન ન થાય એમ વાત છે. ના, એટલે પછી ભલે વિધિ થાય જુદી વાત છે.
રાગ નો અભાવ થઈને વિતરાગતા નો સદભાવ થયો છે એની વાત છે. અધ્યાત્મ શાસ્ત્ર માં એ વિશે ચાલ્યો છે, કાર્તિકેય નો પરીક્ષામાં બહુ સરસ ચાલ્યો છે. મુનિ દશામાં સહેજ આવે છે, પંચમ ગુણ સ્થાન વાળા સહેજ જ આવે છે. કેમ કે ક્ષુલક એરક થાય એટલે અડધો મુનિ તો થઈ ગયો. ગમન આગમન બીજી બધી વૃત્તિઓ એની સંક્ષેપાઈ ગઈ. ક્ષુલક એરક ને ગમન આગમન નો નિયમ હોય છે ને, બધી વૃત્તિઓ એની સંક્ષેપાઈ ગઈ છે સહજ માત્રમાં, એમ વાત છે. એ સહજતા વૃત્તિગત થઈ છે. વ્રત નિયમનનો કોઈ નિયમ રાખ્યો નથી. એમાં એવું છે, મુમુક્ષુની ભૂમિકામાં કામે ચડે ને તો સમજાય એવું છે. બરાબર, અંદરના કામે લાગી જાય ને, પુરુષાર્થમાં ચડે ને પછી સમજાઈ જાય એવું છે કે પુરુષાર્થ ચડે એટલે બહારની સાવધાની કેવી ઘટી જાય છે. નહીંતર બહારની સાવધાની વાળાને એ ન સમજાય. એમાં વ્રત તો લેવું પડે ને, નિયમનું તો પચકાણ તો લેવું પડે ને, નિયમ લેવો પડે ને, પછી પાંચમો ગુણ સ્થાન આવે ને. એ પણ એક વિધિ વિધિના કાળે થઈ જાય છે, કે અંદરમાં તો પુરુષાર્થ જ કામ કરે છે. એકદમ સ્વાધીનતાનો માર્ગ, બિલકુલ. જાત ભાત